તારીખ 13-8-1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 70. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
કોઈના પણ આલંબન વિના આત્મ સ્વરૂપમાં લક્ષમાં લઈને એક ધૂમ વાળું પરિણામ ચાલે છે. તે ઉપરાંત આવા પુરુષાર્થનો ઉપાડની સાથે પોતાના અંતર અવલંબન થવા અર્થે અન્ય સર્વના આલંબન વિના ધૂમ ચાલે છે. અર્થાત વિચાર સાથે અધરથી ધૂમ ચાલે છે. અધરથી ધૂમ ચાલે છે એમ કહેવાનું કારણ એ છે કે એ ધૂમમાં કોઈ નિમિત્તનું અવલંબન તો નથી. દેવ ગુરુ શાસ્ત્ર કોઈનું અવલંબન નથી, પણ રાગની મંદતા આટલી થઈ, કસાયની મંદતા આટલી થઈ એનું પણ અવલંબન નથી. અથવા સ્વરૂપનો મહિમા પૂર્વ પર્યાયમાં આવ્યો છે માટે હવે આગળ વધી રહ્યો છું એવું પણ પર્યાયનું લક્ષ્ય નહીં હોવાને લીધે, ત્યાં ચાલતી અવસ્થાનું લક્ષ નહીં હોવાને લીધે અને લક્ષ એકનું શુદ્ધાત્મા ઉપર ધ્રુવ પદ ઉપર અનંત સામર્થ ઉપર લક્ષ હોવાને લીધે એને એ ધૂનને બીજાનું અવલંબન નહીં હોવાથી, આવું કોઈ અવલંબન નહીં હોવાથી અને માત્ર સ્વરૂપનું અવલંબન થવા અર્થે જોર ચાલે છે, પુરુષાર્થ ચાલે છે એને ધૂન કહેવામાં આવે છે. ધૂનનો અર્થ એ છે કે જે વિષયની ધૂન છે એમાં બીજો વિષયનો અભાવ છે એટલે એને ધૂન કહે છે અને એમાં જોર વર્તે છે. માત્ર જ્ઞાનની સમક્ષ પોતાનું સ્વરૂપ છે એટલું જ નહીં, પણ એમાં જોર છે, આ હું છું એનો જોર છે, એટલે એને ધૂન કહે છે. અને એ સ્વરૂપ લક્ષ જે છે એને કારણે પોતાનું જે વિકાસ પામતું આગળ વધતું જે પરિણામ, એટલે જોર વધતું જાય છે, પુરુષાર્થ વધતો જાય છે. એ વધતો જાય છે એવું જોવા પણ તે જીવ ત્યાં રોકાતો નથી. આપણને વર્ણન કરતા એ વાત કહેવામાં દર્શાવવામાં આવે છે, પણ એ જીવને પોતાને તો એને વધતી દશાને પણ જોવામાં ત્યાં વધતું નથી. એનું નામ એને ધૂન છે એમ કહેવામાં આવે છે. હું આગળ વધતો જાઉં છું, દશા વિકાસ પામતી જાય છે, પુરુષાર્થ વધતો જાય છે, એવું જોવા રોકાતો નથી. એવું જોવા રોકાય તો એનું જોર તૂટી જાય, કેમ કે એને તો જીવું જ્ઞાનમાં સ્વસ્વરૂપ છે એવી પૂર્ણ દશા ન થાય, પૂર્ણ સ્વરૂપ છે એવી જ પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી અવસ્થા મુજબ એને શું કરવું છે. જ્યાં સુધી પોતે જેવો છે એવી જ પૂર્ણ અવસ્થા ન અનુભવ ગોચર થાય અથવા ઉત્પન્ન થાય, ત્યાં સુધી જેવી જે કોઈ અવસ્થા ઉત્પન્ન થઈ એમાં શું, એ કોઈ વિશેષતા એને એમાં ભાસતી નથી. વિશેષતા થવા છતાં વિશેષતા ભાસતી નથી. તેથી આગળ વધતા પરિણામને જોવામાં પણ તે જીવ રહેતો નથી, પરંતુ તેનું એક જ લક્ષ્ય, તેનું એક જ લક્ષ્ય ઉપર લક્ષ્ય હોવાને લીધે, લક્ષ્ય એટલે ધ્રુવ સ્વભાવ સ્વસ્વરૂપ, એના ઉપર એ લક્ષ્ય છે સ્વસ્વરૂપ, એના ઉપર લક્ષ્ય જ્ઞાનનું લક્ષ્ય હોવાને લીધે અને બીજે ક્યાંય લક્ષ્ય નહીં હોવાને લીધે તે ધૂન અધરથી ચાલે છે. આ ધૂન અધરથી ચાલવાનું કારણ જ્ઞાનમાં સ્વરૂપનું લક્ષ્ય છે તે છે. સ્વરૂપ લક્ષ્ય જોર ઉપડ્યું એને અહીંયા ધૂન કહેવામાં આવે છે, અને સ્વરૂપ લક્ષ્ય જે જોર ઉપડ્યું એમાં પુરુષાર્થનો વિષય, જોર એટલે પુરુષાર્થનો વિષય અને લક્ષ્ય એટલે જ્ઞાનનો વિષય, એક સ્વસ્વરૂપ જ છે ને બીજું કાંઈ નથી એમ અહીંયા સ્પષ્ટ કર્યું છે. એટલે એને ગુરુદેવ શ્રી એમ કહે છે અધરથી ધૂન ચાલે છે. એક ધૂન લાગે, ધૂનમાં બે ધૂન હોય નહીં કોઈને, જેની ધૂન હોય એની ધૂન તો એક જ લાગે, જેની લાગે તેની લાગે, પછી બીજી કોઈ ધૂન લાગે નહીં. જગતમાં માણસોને પૈસા કમાવાની ધૂન ચડે છે, તો જે પૈસા કમાયેલો હોય એને લઈને જે સગવડતા હોય એને ભોગવવામાં પણ એનું લક્ષ્ય ન રહે, ખાવા પીવામાં લક્ષ્ય ન રહે, ધૂન હોય એમાં લક્ષ જે બાજુ છે એની ધૂન ઉપડી છે, પછી એને બીજું લક્ષ્ય નથી રહેતું. ફરવા જવું, ફરવા જવું, પ્રાપ્ત સંયોજોને ભોગવવા, એવું કોઈ એને લક્ષ્ય નથી, એનું નામ ધૂન કહેવામાં આવે. અત્યારે એની ધૂનમાં છે, કાંઈ સાંભળશે ને, કાંઈ વિચારશે ને, એનો અર્થ બીજું કાંઈ એને એના પરિણામમાં બીજું કાંઈ દાખલ થવું અશક્ય થઈ જાય છે, એવું અનવકાશ વાળું પરિણામ થઈ જાય છે. બીજા કોઈનો અવકાશ નહીં એવું પરિણામ થાય છે, ત્યારે એને એ પરિણામમાં વિકલ્પનો ઉત્સાહ થવો, નિર્વિકલ્પ સ્વરૂપના આવા ધૂનવાળા પરિણામમાં વિકલ્પનો ઉત્પાદ થવો બંધ થાય એવો એક તબક્કો આવી પહોંચે. ધૂન અધરથી ચાલે છે અને ચાલુ રહેતા એમાં લક્ષિત વિષયનો રસ આવે છે. એ ધૂનની અંદર જે સ્વરૂપ છે એ સ્વરૂપનો ચિદરસ રસ ઉત્પન્ન થાય છે, આત્મરસની ઉત્પત્તિ છે એ ની અંદર, અને એ રસ વધુ ને વધુ ગાઢ થતો જાય છે. એટલો એ નિર્વિકલ્પ રસ અવગાઢ થાય છે કે વિકલ્પ ઉત્પન્ન થવાની સ્થિતિ બંધ થાય એવી જગ્યાએ આવે છે, ત્યારે એને પરિણમન લીન થઈ ગયું, અંદર ઉતરી ગયો ઉપયોગ અને સીધો ઉપયોગ થયો, અનુભવ થયો, સમ્યક દર્શન થયું, એ બધી બધા નામ એને આપવામાં આવે છે. સમય સાધને વિશે 44 કથામાં અમૃતચંદ્રાચાર્યજીએ એને સમયસાર કહ્યું કે આ જ સમયસાર છે, આ જ સમય દર્શન છે, આ જ સમય જ્ઞાન છે, આ જ સમયસાર છે, આ જ આત્મખ્યાતિ છે. એવા બધાના એવી ધૂન ચાલુ રહેતા તેના લક્ષિત વિષયનો એટલે બીજ આત્મ સ્વરૂપનો રસ આવે છે, એ રસ જામે છે એટલે વધુ અવગાઢ થાય છે. માત્ર ઉપલક વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન કે રસ હોતા નથી. હવે અહીંયા એનો તફાવત બતાવવામાં આવે છે કે મુમુક્ષુ જીવ શાસ્ત્રની વાંચન વિચારણા તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, પણ જ્યાં સુધી પુરુષાર્થે ચડતો નથી સન્મુખ થઈને ત્યાં સુધી એને વાંચન વિચારણામાં આ પ્રકારની ધૂન હોતા નથી કે આવો કોઈ આત્મરસ ઉત્પન્ન થતો. આ ધૂનમાં તો એક સ્વભાવ માત્ર જ વિષય છે, બીજો કોઈ વિષય નથી, એકલો સ્વભાવ જ વિષય છે, અને તે પણ એવા પ્રકારે કે તેનું ધ્યાન બીજે રહેતું નથી. એક જ વિષય છે અને એનું ધ્યાન બીજે ન જાય એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય છે. તે પોતાના જ વિષયમાં તીવ્ર જાગૃતિ વાળો અને અન્ય સર્વથી ઉદાસીનતા વાળો ભાવ છે. એમાં પોતાના ધૂનના વિષયમાં ઘણી જાગૃતિ છે, નિર્વિકલ્પ છે એટલે ઊંઘની જેમ પ્રમાદનો વિષય નથી નિર્વિકલ્પ, પણ અત્યંત સ્વરૂપને વિશે અત્યંત જાગૃતિનો પ્રકાર છે, અને અન્ય સર્વ ઉદય ભાવોમાં અને ઉદયના વિષયોમાં ઉદાસીનતા વાળો ભાવ છે, નિરસ પરિણામ છે. બીજા કાર્યો સાવધાનીથી કરવા પડે એવા પ્રકારના જો સામે આવે તો એકદમ એને બોજો લાગે છે. સામાન્ય રીતે એની વ્યવહારની સાવધાની, વ્યવહાર કાર્યોની, ઉદય કાર્યોની સાવધાની ઘટી જાય છે, પણ કોઈ કામ એવા હોય છે કે જેની અંદર સાવધાનીની આવશ્યકતા ઊભી થાય તો એ સાવધાની કરવામાં એને બોજો લાગી જાય, બોજો ઉપાડવો પડે એવી સ્થિતિ એમાં ઉત્પન્ન થાય છે. બાકી પ્રાય જે રૂટીન રોજિંદા ઉદય કાર્યો છે એમાં એની ઉદાસીનતા છે, નિરસ છે, અને પોતાના જ વિષયમાં સ્વ સ્વરૂપને વિશે તીવ્ર જાગૃતિ વર્તે છે. તે કહેવા એટલે બોલવા માત્ર નથી, આ માત્ર પ્રથમનો વિષય નથી, પણ ખરેખર આવું પરિણમને ઉત્પન્ન થાય છે. પરંતુ આવી ખરી ધૂન લાગે તો સ્વરૂપ પ્રગટ થયા વિના રહે નહીં એવી ખાતરી ગેરંટી અનુભવી પુરુષોએ પ્રસિદ્ધ કરી છે. જો જીવને આવી ધૂન લાગે તો એને આત્મ સ્વરૂપ પ્રગટ થયા વિના, પ્રગટ અનુભવ ગોચર થયા વિના રહે નહીં. જે આત્મ સ્વરૂપ જ્ઞાનની સમક્ષ આવ્યું એ આત્મ સ્વરૂપને વિશે ધૂન લાગી તો એનો જેવું સ્વરૂપ છે તેવો સદાકાર સાદૃશ અનુભવ થયા વિના રહેતો નથી. કેમ કે સ્વાનુભવ રૂપ પરિણમવું એવો જ એનો સ્વભાવ ધર્મ છે. કેમ ત્યાં એવું થવાનું કારણ બને છે કે મૂળ વસ્તુ જે છે એ સ્વાનુભવ ગોચર છે અને સ્વાનુભવ રૂપ પરિણામ થવા એ વસ્તુ સ્વરૂપ છે, સ્વભાવ છે, અન્યથા પરિણામ થવાય એ વસ્તુમાં વિભાવ છે, કઈ સ્વભાવ નથી. તેથી ત્યાં સ્વરૂપ પ્રગટ્યા વિના રહે નહીં તેવી ખાતરી અનુભવી પુરુષોએ પ્રસિદ્ધ કરી છે. એટલે કે એમ કહેનારે પોતાના અનુભવથી એ વાત કહી છે, ખાતરી આપી છે એમ કઈ અથરથી આપી નથી, અનુમાન કરીને કોઈ કલ્પના કરીને ખાતરી આપી છે એમ નથી, પણ પોતાના અનુભવથી ખાતરી આપી છે કે અમને પણ આ પ્રકારે અનુભવ થયો છે, અને જે કોઈ પણ જીવને આ પ્રકારનું પરિણામ ઉત્પન્ન થાય એ અનુભવ સુધી પહોંચે છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી, શંકાનો અવકાશ નથી, શંકાની કોઈ પૂજા નથી. જે સ્વભાવ વિશેનું કાર્ય છે અથવા સ્વાભાવિક કાર્ય છે તે સ્વાભાવિક કાર્ય, અન્યથા થવા કોઈ રીતે સ્વાભાવિક કાર્ય અન્યથા થાય તો વસ્તુને નાશ થઈ જાય, કેમ કે વસ્તુ તો સ્વભાવરૂપ છે, એનું કાર્ય સ્વભાવરૂપ થવાનું જે પદ્ધતિ છે, જે વિધિ છે, જે ક્રમ છે, એ ક્રમમાં પ્રવેશ કરે, વિધિમાં જીવ પ્રવેશ કરે અને એનું પરિણામ બીજી રીતે આવે તો તો વસ્તુનો નાશ થાય, એવું તો કોઈ દિવસ બની શકે. એટલે એ વસ્તુ ત્રણેય કાળે અફર અધ્યાત્મ સિદ્ધાંત તરીકે આધ્યાત્મ સિદ્ધાંત. વળી આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો, જે રસ ઉત્પન્ન થયો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગોઠે નહીં, એ રસનો સ્વભાવ છે, પરિણામના રસનો એ સ્વભાવ છે કે જે વિષયમાં જે પરિણામમાં રસ ચાલતો હોય એથી બીજા વિષયમાં પછી એને જવું ન ફાવે, ગમે નહીં વિષય બદલવો, જેમાં રસાન્વિત પરિણામ થયું તે પરિણામને વિષય બદલવો પોસાતો નથી, કેમ કે એના રસની અંદર વિઘ્ન ઉત્પન્ન થાય છે, એના રસની અંદર તકલીફ ઊભી થાય છે, અડચણ ઊભી થાય છે, તો એને પોસાતો નથી. એમાં આ તો સ્વભાવરસ છે, સ્વભાવરસમાં તો એટલી શાંતિ છે, એટલી નિરાકુણતા છે, અને એક આસ્વાદ અમૃતનો આસ્વાદ છે કે એ રસ બદલવો તો કોઈ રીતે ગમે નહીં. એટલે એ વાત લીધી કે આવું જે વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો હતો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગૂઠે નહીં, એને આ રસ છોડીને બીજા કાર્યમાં પ્રવેશ કરવું ગમે નહીં, આવી પડે તો પણ એને બોજો લાગી જાય છે. આ વિષયમાં દ્રષ્ટાંત અથવા દાખલો જોઈતો હોય શ્રીમદજીના અનેક પત્રો છે, 25, 24, 28, 29, 30 વર્ષના 24 વર્ષ પછીના જે પત્રો છે એમાં અવારનવાર લખે છે કે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવીએ છીએ. ઉદય તો ઉદય પ્રમાણે પૂર્વકર્મ પ્રમાણે આવેલો જ આવે છે, નિરંતર અમે એની સામે નિરંતર અમે ઉદાસીનતાનો ક્રમ સેવીએ છીએ, અને તે ત્યાં સુધી કે અધ્યાત્મની ચર્ચા વાર્તા લખવાનું પણ અમારાથી બની શકતું નથી, તે વિષયમાં પણ અમારો ઉપયોગ પ્રવેશ કરતો નથી, પ્રવેશ પામતો નથી. એટલે કોઈ વાર્તો કાગળ લખવાનું શરૂ કરીને અધૂરો છોડી દે છે, અથવા તો આજે લખશું કાલે લખશું એમ દિવસોના દિવસો નીકળી જાય છે, અને કોઈ વારે ક્ષમા માગી લે છે કે આ રીતે અમારાથી હમણાં ઉત્તર ન દેવાય, તો તમે કોઈ અમારા માટે બીજી કલ્પના કરશો નહીં કે બીજું કઈ અપમાન કરશો નહીં. અમારી દશા જ એવી છે કે અમે અત્યારે આ બીજા વિષયમાં જલ્દી પ્રવેશ કરી શકતા નથી. અધ્યાત્મની વાત કરો, અધ્યાત્મની વાત કરતા નિર્વિકલ્પ સમજાવવામાં ચર્ચામાં એક સિદ્ધાંત ભૂલતા નથી, પોતે કોઈ જ્ઞાની ભૂલતા નથી કે કોઈ સમજાવવાથી સમજે છે એ તો વસ્તુ સ્થિતિ નથી. એની યોગ્યતા પાકે અને એ ખ્યાલમાં આવે તો સહેજ અહીંથી કંઈક નીકળી જાય એની યોગ્યતા. તો એવી પરિપક્વ યોગ્યતા વાળા તો લગભગ કોઈ જીવોને જોવા મળતા નથી. જો એવી યોગ્યતા હોય તો એને બીજ જ્ઞાન આપતા એમને કાંઈ વાર લાગે નહીં. એક એક શબ્દ કહે કે આ આત્મા છે એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે એમને, અત્યંત પ્રત્યક્ષ છે. કેમ કે જ્ઞાન પ્રત્યક્ષ અનુભવમાં આવી રહ્યું છે. જે જ્ઞાન ધારાવાહિક રૂપે અનુભવમાં આવી રહ્યું છે એ જ્ઞાન જ આત્મા છે. અને જ્ઞાન જ આત્મા છે એ વેદન, એ તો વેદક સ્વભાવી વેદક સ્વરૂપી છે. વેદનનો ત્યાગ થવો જ એમાંથી અસંભવિત અને અશક્ય છે એટલું એ પ્રત્યક્ષપણે વેદન ગુજર છે. યોગ્યતા હોય તો એમાંથી એને બીજ જ્ઞાન મળતા વાર લાગતી નથી, વાત વાસન થઈ જાય છે. અને ન યોગ્યતા હોય તો એમને ખ્યાલ આવે છે કે સામે યોગ્યતા નથી, કઈ કઈને શું કહેશું, હું કઈ કહેશું તો કઈ એનાથી કઈ એને લાભ થાય એવું તો કઈ છે નહીં. એટલે જે વૃત્તિ છે એ વિરામ પામે. મન મેળાતી સત્સંગ નથી, મન મેળાપી સત્સંગ અમને જડતો નથી. મન મેળાપીનો અર્થ શું થાય છે કુદરતી ભાષા થાય કાઠિયાવાડી, મનને એમ થાય કે બરાબર સત્સંગ મળી ગયો એવો કોઈ સત્સંગ દેખાય. તેથી કાળક્ષેપ થવો દુર્લભ છે. મન મેળાપી સત્સંગનો અભાવ છે, કાળક્ષેપ થવો તે વગર કાળક્ષેપ થવો દુર્લભ છે. અને મોક્ષ કરતા પણ અમને સત્સંગ વધારે પ્રિય છે. પાણી કરતા લાડવો અત્યારે અમને, લાડવા કરતા પાણી અમને અત્યારે વધારે પ્રિય છે. એટલે સરસ લાગે છે. આમ વાત છે 269 માં. પ્રાણથી જીવી રહ્યા છે, શાશ્વત જીવન એનું શરૂ થયું છે, એ તો અમર થઈ ગયા છે. અમર ભય ને મરે કે અમ તો અમર ભય કયું આનંદ એ 10 વર્ષમાં ચડતી ચડતી દશા છે. ત્યારે તો અમે દેહધારી છીએ કે કેમ તે માંડ માંડ યાદ કરીએ ત્યારે લક્ષ જાય છે કે જગતમાં જગતના વ્યવહાર પ્રમાણે વર્તવું પડે. પ્રવૃત્તિ સ્વરૂપે કોઈ કલ્પના કરે બાકી એવી દશામાં એ સમય પસાર કરે છે કે બહારના વ્યવહારમાં કોઈ વાર ભાન ખુલી જાય. એ રસ સૂચવે છે. થોડી ચર્ચા કરે છે એ વિષય પર કે આવા વિશિષ્ટ પરિણામમાં જે રસ આવ્યો તેનું સ્વરૂપ બતાવતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે તેને બહાર આવવું ગોઠે નહીં. ગોઠે નહીં એટલે ગમે નહીં, રૂચે નહીં, જચે નહીં. રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે. પોતાની રુચિનો વિષય જે સ્વસ્વરૂપ છે રુચિનો વિષયમાં દરેકને રસ ઉત્પન્ન થાય. અરુચિના વિષયમાં કાંઈ રસ ઉત્પન્ન થઈ શકે નહીં. ગુણની રુચિ ઉત્પન્ન થઈ છે. અનંત ગુણનું ધામ પોતે છે, અંદરમાં છે, ક્યાંય બહાર નથી. એ અનંત ગુણોમાં કોઈ ભેદવાળો લક્ષ કરીને પણ એમાં રસની અંદર ખામી પહોંચાડવાનો પ્રશ્ન નથી. અનંત ગુણોના અભેદ સ્વરૂપમાં અભેદની રુચિ છે. અભેદની રુચિમાં એ જ સ્વરૂપનો ભેદ પણ રૂચતો નથી. તો બીજો કાર્ય અને બીજા ઉદયના કાર્ય રૂચે એ પ્રશ્ન ક્યારે છે? જે અભેદ સ્વરૂપની રૂચિમાં સ્વરૂપના ભેદ પણ રૂચતા નથી તો પછી બીજા વિકલ્પો, બીજા વિષયના વિકલ્પો, ભેદના વિકલ્પો રૂચતા નથી તો બીજા વિષયના વિકલ્પો રૂચે એ કેમ બને? રસ તો જીવને રુચિના વિષયમાં આવે છે અને જ્યાં પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ કેવી રુચિ પાછી અનન્ય રુચિ થઈ, જ્યાં પોતાના પરમાત્મ દ્રવ્યની રુચિ થઈ અથવા તે અનન્ય રુચિ થઈ ત્યાં તેનાથી બહાર આવવું કેમ ગમે? એ રુચિ ને એવો રસ વૃદ્ધિગત થાય છે, એવો રસ અવગાઢ થાય છે, ત્યાંથી એને બહાર આવવાનું શક્ય નથી. બેન શ્રીના પૂરમાં એવી વાત આવે છે, બીજા જીવો એમ જુએ છે કે જ્ઞાની અમુક અમુક પ્રકારના સંયોગો વચ્ચે ઉભેલા છે પણ અંદરમાં જ્ઞાની ક્યાંના ક્યાં ચાલ્યા ગયા છે ને ક્યાં વિચરે છે એની એને ખબર હોતી નથી. પોતાની દ્રષ્ટિથી જુએ છે અને પોતાની દ્રષ્ટિથી મૂલ્યાંકન કરે છે, એને અંદરની ખબર પડતી. સામાન્ય રીતે જેની દ્રષ્ટિ આત્મા ઉપર નથી અને જે જીવોની દ્રષ્ટિ ઉદય ઉપર છે એટલે પુણ્ય પાપના ફળ ઉપર છે તે જ્ઞાનીને પણ પુણ્ય પાપના ફળ વાળા જોવે છે. બગડી તો કઈ પાપ નો ઉદય આવ્યો, બહુમાન ને ભક્તિ બધા કરે તો કઈ પુણ્ય નો ઉદય આવ્યો એમ જોવે છે. એટલા બધા પુણ્ય છે, એ પુણ્ય પાપ થી પર થઈ ગયા છે એ અપેક્ષા એને લાગુ પડતી નથી. તો છોડી દે, એ દ્રષ્ટિકોણ થી જોવા જેવું નથી. અંદર માં શું કરે છે? જે દિવ્ય ગુણોની મૂર્તિ છે આત્મા એના એવા અલૌકિક દિવ્ય પરિણામમાં એ પરિણમી રહ્યા છે એને શું જોવે? પુણ્યનો ઉદય આવ્યો ને આ પાપનો ઉદય આવ્યો ને આ શું જોવે? તારી દ્રષ્ટિ ઉત્તરે છે એના ઉપર છે. એ દ્રષ્ટિકોણથી જ્ઞાન દશાની મૂલવણી થઈ શકે. ત્યાં બહાર આવવું કેમ ગમે? આવા આત્માર્થી જીવને ઉદયમાં આવી પડેલા પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે. કરવા નથી પણ કરવા પડે, ન ચાલતા કરવા પડે. પોતાના પરિણામમાં નીચે જવા માંગતા નથી, હાથ કરીને પરિણમન બગડી જાય એવું તો કઈ કરવા માંગતા નથી, ન ચાલતા કરવા પડે. પોતાના પરિણમનને જાળવી રાખવા, પ્રતિબંધ કરવા માટે કરવા પડે. એ અપવાદ છે, એડજસ્ટમેન્ટ છે. કરવા પડે એટલે આવી પડેલા પ્રસંગો કહેવાય. જે કાર્યો કરવા પડે છે તે ગુજારું લાગે છે. અમેરિકામાં બધું પાછો આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, અને ચક્રવર્તી પણ આથી વધારે પ્રવૃત્તિ તો કરતા હોય છે. એવો પ્રશ્ન ન લેવાય. ચક્રવર્તીને તો એ વાત આવી પડેલી છે, માથે આવી પડેલી છે, અને તું તો નાશથી લેવા જાય છે. બે વચ્ચે ફેર છે, એને ગુજો લાગે છે અને તને હોશ આવે છે. ઉત્તર દક્ષિણ નો ફેર છે, એવું છે. આવી પડેલા પ્રસંગોમાં જે કાર્યો કરવા પડે છે તે બોજારૂપ લાગે છે, તે આવી પડેલી આફત જેવા લાગે છે. એક આફત આવે છે, તેમ તેમ કરીને ટાળવાની વાત છે. એમાં કોઈ રેઠ ઉતારવી પડે, વેઠ શું આફતમાં કામ કરવા એને વેઠ કહે છે. જમાનામાં એવું હતું કે જમીનદાર લોકો હતા, ગરીબ માણસોને વેઠે લઈ આવે, વાર તહેવારે આપે, એને કપડા આપે, મીઠાઈ આપે, ખાવાનું. પણ એમ કે તારે રોજ આવવાનું, કામ કરી દેવાનું, સાંજે કાંઈ આપે નહીં. એને એટલે ગરીબ એને વેઠ્યા કે વેઠ્યા, એટલે વગર મહેનતાણે કામ કરવું એનું નામ વેઠ. એમ નાની જુએ છે કે આ જે સંસારના કાર્યો કરું છું, કરવા પડે છે, વેસ્ટ જેવા છે. કેમ કે સામે મને તો કઈ લાભ થતો નથી, મને કઈ મળતો નથી, એના તો મને કોઈ લાભ નથી, એટલે એને વેસ્ટ લાગે છે. આવી પડેલી આફત જેવા લાગે છે. સામાન્ય માણસની જેમ તે આત્માર્થી જીવ આવી રીતે સમય દર્શન તરફ આગળ વધતો જીવ ઉલજીને કોઈ કાર્યમાં પડતો. જો કે આત્માની રુચિ થવા છતાં હજુ એ વિકલ્પ છે, પરંતુ વિકલ્પ ઉપર વજન નથી. વિકલ્પ છે, હજી કાંઈ એ વિકલ્પ શાંત થઈ નથી. પૂર્વ ભૂમિકામાં રુચિ પ્રગતિ છે અભેદની, પણ હજી વિકલ્પ છે. પણ આ વિકલ્પ આવો આવ્યો ને આવો સારો આવ્યો ને એ વિકલ્પ ઉપર એને વજન નથી. વિકલ્પ ઉપર લક્ષણ નથી, વજન નથી, તેથી તેનો જોર નથી. એટલે એને વિકલ્પ જે રાગ રૂપ છે એ રાગ ઉપર જોર નહીં હોવાને લીધે રાગ તીવ્ર થતો નથી. વિકલ્પ છે સ્વરૂપમાં, તો પણ એ વિકલ્પ આગળ વધતો નથી. ચૂકી જવાનું શું કારણ છે? એ વિકલ્પ ઉપર એનો જોર નથી. જો વિકલ્પ ઉપર જોર દે તો વિકલ્પ વધે, પરંતુ આ હું એમ લાગે છે, એમ વિચારે છે, એમ નહીં શું વાત છે. આ હું સ્વરૂપ લક્ષમાં છે વિદ્યમાન પ્રગટ, વિદ્યમાન પ્રગટવત, વિદ્યમાન પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ આ હું આ એમ લાગે છે, લાગે છે એટલે વિચારે છે એમ ને વિકલ્પ કરે છે ને એમ લાગ્યા કરે છે પોતાનું સ્વરૂપ કે આ તે પ્રકારે સ્વભાવ ઉપર ઝોલનનું જોર છે. ખલેલ પડે છે પોતાના રસના વિષયમાં, ખલેલ પડે છે, ખલેલ તો બાધા પડે, બાધા પડે છે. એ પ્રકારે સ્વભાવ ઉપર ગોલન નું જોર છે. આ હું એમ લાગે છે તેવા પ્રકારથી સ્વભાવ ઉપર ગોલન નું જોર છે. ગોલન નું જોર સ્વભાવ ઉપર જાય છે કે આ હું એમ જોર ક્રિયા કરે છે સ્વભાવ ઉપર. અને ગોલનમાં તે વખતે સ્થૂળ વિકલ્પો રહેતા નથી, પણ વિકલ્પો પણ ઘણા સૂક્ષ્મ થઈ જાય છે અને અંતર્જલ્પ કહેવામાં આવે છે. સૂક્ષ્મ વિકલ્પો વર્તે છે પણ ઘૂંટણ ચાલે છે, એમાં વિકલ્પો સૂક્ષ્મ હોય છે. અને જોરથી ગોલનમાં સ્વ વિષય ઘૂંટાવા લાગે છે વેગપૂર્વક. પોતાનો જે સ્વ વિષય, પોતાનો જે શુદ્ધાત્મ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એ પરમ પદાર્થ ઘૂંટાવા લાગે છે. ગોલન ઘૂંટાઈ ઘૂંટાઈને એનો રસ એકદમ ગાઢ થઈ જાય છે. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું એમ થઈ જતા વિકલ્પ થતા નથી. નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં એ રસ, નિર્વિકલ્પ રસ છે એ ઘૂંટાતો રસ છે, એમાં વિકલ્પ શાંત થવા લાગ્યા, સૂક્ષ્મ થવા લાગ્યા. અને નિર્વિકલ્પ આત્મદ્રવ્ય પ્રત્યેનો જે રસ છે એ પણ નિર્વિકલ્પ છે. જ્યાં સુધી વિકલ્પનો ઉત્થાન છે ત્યાં સુધી એવી જોતીઓને નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાતી નથી, પણ એ તારતમ્ય ભેદ છે અહીંયા. એટલે હજી એ રસમાં પર્યાપ્ત સ્થિતિ નથી, ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ ચાલુ રહે છે. એ જ સ્થિતિમાં પર્યાપ્ત દેખા ઉત્પન્ન થાય ત્યારે એક તબક્કે વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય. આ રીતે નિર્વિકલ્પ આત્મદ્રવ્યમાં આ હું, આવો હું, નિર્વિકલ્પ જેવો છે એવો હું એમ થઈ જતા વિકલ્પ ઉત્પન્ન થતા નથી. અર્થાત વિકલ્પો પણ છૂટી જાય છે, જે ઉત્પન્ન થતા નથી એને છૂટી ગયા એમ કહેવામાં આવે છે. જુઓ અહીં આ હું એવો વિચાર માત્ર નથી, આ હું એટલે વિકલ્પ નથી, પરંતુ એમ લાગે છે કે આ હું લાગવાની વાત છે. જેમ ગરીબ લાગે છે એ કોઈ દર્પણનો વિચાર નથી, ઠંડુ લાગે છે એ કોઈ ઠંડી સંબંધીનો વિચાર નથી, એ તો એક અનુભવનો વિષય છે. એમ અહીંયા લાગે છે એ પ્રત્યક્ષ અનુભવ પહેલાનો અનુભવ પદ્ધતિનો પ્રકાર છે, અનુભવ પદ્ધતિનું એ કાર્ય છે. જે લાગવું છે, પાસવું છે, એ અનુભવની પદ્ધતિવાળું પરિણામ છે. એ વિચાર માત્ર પરિણામ નથી, વિકલ્પ માત્ર પરિણામ. વિકલ્પ વિચાર અને અનુભવ પદ્ધતિમાં આ ફરક છે. લાગે છે, ભાસે છે એ માત્ર વિચાર આધીન નથી. એ વખતે વિચારનો નાશ નથી થયો ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ નથી કહેવાય. પણ લક્ષમાં તો નિર્વિકલ્પ તત્વ તેવે જ હું છું, પોતાનો સ્વ નિર્વિકલ્પ તત્વ એમાં જ હું પણ ગ્રહણ કરવાનો જોરથી પ્રયાસ ચાલે છે. છે. અહીંયા આ હું એવો વિચાર માત્ર નથી, આ હું એવો વિચાર માત્ર નથી, પરંતુ એમ લાગે છે કે આ હું, અને એને પણ ઉત્તમ લાગે છે કે આ લાગવું, એટલે અહીંયા અસર થવી, લાગુ એટલે વિચાર વિકલ્પ નહીં પણ એવી પરિણામ ઉપર અસર કરી કે આ હું, પરિણામમાં સ્વભાવ ભાવની અસર આવતી. જ્યાં પોતાપણું ન હોય, મમત્વ ન હોય, ત્યાં કાંઈ લાગુ કે અસર થતી નથી. લાગવું એટલે અસર થઈ ત્યાં પોતાપણ ન હોય અતિદાન જુદો છે અને રમતનો ન હોય ત્યાં લાગવું કે અસર થતી નથી એટલે અનર્થ ત્યાંથી નીકળે છે જ્યાં પોતાપણ અને રમતવો હોય ત્યાં અપોઆપ અસર ઊભી થાય છે અને તે સૌ કોઈને અનુભવ કરતો છે એ તો દરેકને અનુભવમાં આવે છે અસર કોને કહેવાય કોઈની સાથે વાત કરતા આડકતરી રીતે કોણ મારે સંભળાવે કોઈ વાત એ કોકને સંભળાવે કોકને આ તો પ્રવૃત્તિ હોય છે ને તો બીજો માણસ સમજી જાય છે જેને પ્રયોજન છે એ વિષય સાથે સમજી જાય છે કે પેલાને એ વાત કરે છે એ તો ખાલી બહાનું કચડી છે વાત કરવી ખરેખર મને સંભળાવે એનું કારણ શું છે કે એને એમાં પોતાને કરતો છે કે આમાં મારી વાત છે આ મને કહે છે એમ વચ્ચે પોતાને દાખલ કરી જ્યાં મહત્વ હોય ત્યાં અસર આવ્યા જ્ઞાન જ્ઞાને તો એને કોઈ કહેતો પણ અસર લેતા નથી કોઈ અપમાન કરે અનુચિત શબ્દો છે જ્ઞાનનો નહીં કરી દઈએ એવો કોઈ પૂરો કર્મ ન હોય અથવા એ કહે છે એવો કોઈ મારા દોષ હોય તો મારે અવશ્ય મારા સ્વરૂપને આરાધન કરીને દોષ ટાળવો પડે ન હોય ને કહે અવર્ણવાદ કરે જેને ન હોવા છતાં દોષ આરોપણ કરો એને અવર્ણવાદ કહે છે જે દોષ ન હોય તેવા દોષનો આરોપ થવો તેને અવર્ણવાદ કહે કોઈ અવર્ણવાદ કરે એ જ્ઞાન નહીં કરે છે એવું પ્રકારનો ઉદય છે મારા જ્ઞાન ઉપર એની કાંઈ મારામાં અસર થતી કદાચ ચારિત્રને અસ્થિર સાથે થોડી અસર થાય તો એ અસરમાં એને નિષેધ આવે છે કે અંદરમાં તો હું જોઉં છું તો મને અસર નથી અહીંયા આટલી કલાયમાન પણ ચરિત્ર પણ કેમ આવે છે તો અંદરમાં એને નિષેધ આવે છે નિષેધ આવે છે અહીં નિજમાં નિર્બુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ રૂપ પોતા રૂપે પ્રથમ લાગે છે કે નિજમાં નિજનું અવલોકન થતા ઉપયોગ શુદ્ધ થાય નિજમાં નિજને અવલોકતા ઉપયોગ શુદ્ધ થાય કેમ કે પોતાનું સ્વરૂપ છે એમાં પોતાને જોતા પછી જોનારો ઉપયોગને અશુદ્ધતા ક્ષણે થાય કેમ કે સ્વરૂપે કરીને પોતે શુદ્ધ છે નિર્મેરચિત છે એવું જે નિજ સ્વરૂપ એને ઉપયોગ જોવે તો એમાં શું ઉપયોગને અશુદ્ધ થવાનું શું કારણ છે અજ્ઞાન તે આત્મા અજ્ઞાન માત્ર તે આત્મા એકલા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન ને સ્વપ્ન ગ્રહ ત્યાં કોઈ શુદ્ધતા થવાનો પ્રસંગ આવતો નથી અહીં નિજમાં નિજબુદ્ધિ થતા મમત્વ પરમામાં નિજબુદ્ધિ નહીં પણ નિજમાં નિજબુદ્ધિ થતા દ્રઢ સ્વભાવ પોતા રૂપે પ્રથમ લાગે છે લાગે છે અસર આવે છે શ્રેષ્ઠ ભાવ સ્વસ્વરૂપે પરિણામમાં એની અસર લાગે છે. સ્વસ્વરૂપ પણ આની પરિણામ ઉપર અસર આવે છે. પહેલા પ્રથમ લાગે છે, પણ અહીંયા માત્ર સામાન્ય લાગવું નથી. સામાન્ય વાત નથી, પરંતુ તેનું જોર વધે છે. કેમ કે અનંત વીર્યનો પિંડ છે, અનંત સામર્થ્યથી ભરપૂર તત્વ છે. એટલે એવો હું એમ જે લાગે છે એમાં જોરે લાગી ના રહેતો. પૂર્વ ભૂમિકા છે, નિર્વિકલ્પ વેદન ની પૂર્વ ભૂમિકા છે. વેદન પકડાય છે, જ્ઞાન વેદન પકડાય છે. એટલે નિજમાં નિર્બુદ્ધિ થતા દ્રવ સ્વભાવ તે હું એવી લાગવું અથવા અસર પહોંચવી થાય છે, એમાં ભોર આવે છે, બળ ઉત્પન્ન થાય છે, એવું બળવાન પરિણામનું ઉત્પન્ન થાય છે. અને એ બળ વધતા શરૂઆતમાં જે બળ છે એના કરતા બળ વધતા 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 કોઈ એવી સ્થિતિએ પહોંચે છે કે તદ્રુપ સ્વીકાર સ્વાકાર સ્વીકાર નહીં પણ તદ્રુપ સ્વાકાર પરિણામ થઈ જાય છે. એવું પોતાનો સ્વભાવ છે, એવા જ આકારે ત્યાં પરિણામ તદ્રુપ થઈ જાય છે. અહીંયા વિશે ચર્ચો છે એ અહીંયા એ હેતુ લીધો છે. એવી રીતે જીવ જ્ઞાન દશામાં નિર્ણય કરીને નિર્ણયની ભૂમિકાએ પહોંચે છે. નિર્ણયની ભૂમિકાએ પહોંચ્યા પછી કેવી રીતે આગળ વધે છે અને આગળ વધતા વધતા અનુભવ મને પહોંચે છે એ આખો સ્વીકાર કરવો એ પ્રકારનું હતું. પરંતુ જોર વધતા સદરૂપ સાકાર પરિણામ થઈ જાય છે અને સ્વ છે તો નિર્વિકલ્પ છે, જે અભેદ નિર્વિકલ્પ છે. સાકાર પરિણામ થતા એટલે કે જેવું નિર્વિકલ્પ તત્વ છે એવું જ નિર્વિકલ્પ પરિણામ થતા વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. વિકલ્પ ઉત્પન્ન થતો નથી અને વિકલ્પ છૂટ્યો એમ કહેવામાં આવે છે. થતો વિકલ્પ બંધ થયો તે વિકલ્પ છૂટ્યો એમ કહેવામાં આવે છે. થયો તે છૂટ્યો એમ નહીં, ન થયો એને છૂટ્યો એમ કહેવામાં આવે છે. અને અંદરમાં ઉતરી જાય છે એટલે વ્યાપ્તિ વ્યાપક ભાવે પોતાના સ્વરૂપને સ્વભાવથી અને ગુણથી વેદે છે અથવા અનુભવ ગોચર કરે છે. અને તીવ્ર આત્મરસ હોવાને લીધે અત્યંત આત્મરસ હોવાને લીધે એ રસમાં એ ઊંડો ઉતરી ગયો છે એમ કહેવામાં આવે છે. આત્મરસ તીવ્ર થયો એને આત્મામાં ઊંડો ઉતરી ગયો એમ કહેવામાં આવે છે. બહુ વિધ ન થાય મારો જીવ ઊંડો ઉતરી જાય થાય અને અવસ્થા હોય ખ્યાલ હોય તો એમ કે હવે મારો જીવ ઊંડો ઉતરી જાય છે. એટલે કે વેદનામાં ને વેદનામાં હું એટલો બધો તલ્લીન થઈ જાઉં છું કે વેદનામાં બીજું કાંઈ વેદના સિવાય બીજું કાંઈ ભાન રહેશે એમ. અહીંયા જ્ઞાન વેદનમાં આત્માના અનુભવના વેદનમાં એટલો જીવ ઊંડો ઉતરે છે કે આત્મરસની ઊંડો આત્મામાં ઊંડો ઉતરી ગયો એમ કહેવામાં ક્ષેત્રની ઊંડાઈ છે. અહીંયા આત્માના ક્ષેત્રની ઊંડાઈ નથી. એટલો તીવ્ર ઉત્પન્ન થાય છે. રાજા જેવા બહુ થતો જયારે જીવ માતાના ગર્ભમાં આવે ત્યારે પણ એનું જ્ઞાન હું આત્મા છું કે હું મનુષ્ય છું કે હું દેવ છું કે હું બાળક છું કે મારે કઈ જ્ઞાન દેખાતા નથી. કારણ જ્યાં વિચારનો પણ ઉઘાડ નથી ત્યાં જ્ઞાન દશા ચાલુ રહેવાનું શું કારણ છે કે એને જે આગળની પર્યાય છોડી એ આત્મરસથી છોડી છે. દેહત્યાગની અવસ્થા, વ્યવહાર પ્રાણ જે જળ પ્રાણ છે, યોગ્યતા અને એ પ્રાણ છૂટવાનો જે ત્યાગ કરવાનો જે અવસર છે એમાં બહુ ભાગ જીવો પર્યાય જતી હોવાને લીધે સ્થાન સ્થાન ગુમાવીને તે શુદ્ધ જ્ઞાની આત્મ જાગૃતિમાં હોય છે. કદી બેસુદ્ધ થતા નથી. દેહ ત્યાગના કાળે જ્ઞાની કદી બેસુદ્ધ થાય નહીં. એ આત્મ જાગૃતિમાં હોય છે. એટલું જ નહીં, આત્માના તીવ્ર રસમાં હોય છે. કોઈ તો શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ કરે છે, નહીં તો કોઈ તીવ્ર રસમાં તો હોય જ છે. તીવ્ર પુરુષાત્મા તીવ્ર રસમાં તો હોય જ છે. અને એ અવસ્થામાં થયેલું જે દેહ ત્યાગ એને સમાધિ મરણ કહે છે. તેથી એનો બીજી ગતિની જે પર્યાય શરૂ છે ત્યાં પણ એનું જીવન સમાધિમય શરૂ થાય છે. જેનું મરણ સમાધિમય એનું જીવન પણ સમાધિમય થાય છે. તો એ માતાના ગર્ભમાં પણ આત્મભાન સહિત આત્મજ્ઞાન સહિત હોય છે. એમાં બીજો કોઈ ફેર પડતો એનું કારણ વિચારવાનું છે કે એટલા તીવ્ર રસથી શુદ્ધોપયોગમાં ઊંડા ગયા હોય છે. શુદ્ધોપયોગમાં એટલા ઊંડો ઉતરે અંદરમાં છૂટીને વિકલ્પ છૂટીને અંદરમાં ઉતરી જાય છે. અંદરમાં ઉતરી જવાય છે એમ કહેવાય છે. ક્ષેત્રથી અંદરમાં જાય છે એમ નહીં, પણ ભાવમાં એટલી આત્મરસની તીવ્રતા છે કે કદાચ એ દેહ ત્યાગનો એ વખતે પ્રસંગ હોય તો એને ખબર ન પડે. શુદ્ધોપયોગમાં દેહ ત્યાગ થાય છે એને ખબર ન પડે કે આ વખતે દેહ છૂટ્યો. જેમ કે સ્પર્શ કરે, કોઈ મારે છે, દેહ ભેદે ખાય, ધક્કા ભરે, કાંઈ ખબર ન પડે. દેહ ત્યાગ થાય છે અવસ્થા નથી. સુધી કુમાર અવસ્થામાં ત્યાં યુવાન અવસ્થામાં આળસ મળીને કોઈ શુદ્ધ ફૂટેલો માણસ બેઠો થાય એમ ત્યાં જે ઉત્પન્ન થવાના સ્થાનો છે. વિકલ્પ છૂટો કે સમ્યક થઈ ગયો. આ રીતે નિર્વિકલ્પ સમ્યક દર્શન ની દશાઓ થતા થયા પહેલા તેના કારણ રૂપ અનન્ય રુચિ અને પુરુષાર્થનું દોર વાળું પરિણમન થતા સમસ્ત ગુણોના પરિણમનને સ્વદ્રવાકાર ભાવે પરિણમાવી સર્વગુણાસ્તે સમ્યક મને ઉત્પન્ન કરે છે કે જે પરિણામ અનંતમનું છેદક છે. ભગવાન જય પરમ કૃપાળો શ્રી તમામ ગુરુદેવનો જય વૈત્રાગી દિગંબર.